युक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलं मंगलं वेतरागश्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं। महादेव्या कुक्षिरत्नं शब्दजैतरवात्मजं राजचंद्र महोवन्दे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं। શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 2 ફેબ્રુઆરી 2014, શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 698. મુંબઈ, શ્રાવણ સુદ 5 શુક્રવાર 1952. ઓમ જિનાગમમાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આદિ 6 દ્રવ્ય કહ્યા છે, તેમાં કાળને દ્રવ્ય કહ્યું છે અને અસ્તિકાય 5 કહ્યા છે. કાળને અસ્તિકાય કહ્યો નથી તેનો હેતુ શો હોવો જોઈએ? કદાપી કાળને અસ્તિકાય ન કહેવામાં એવો હેતુ હોય કે ધર્માસ્તિકાયાદિ પ્રદેશના સમૂહ રૂપે છે અને પરમાણુ પુદ્ગલ તેવી યોગ્યતાવાળા દ્રવ્ય છે, કાળ તેવી રીતે નથી, માત્ર એક સમયરૂપ છે, તેથી કાળને અસ્તિકાય કહ્યો નથી, ત્યાં એમ આશંકા થાય છે કે એક સમય પછી બીજો પછી ત્રીજો એમ સમયની ધારા વર્ત્યા જ કરે છે અને તે ધારામાં વચ્ચે અવકાશ નથી, તેથી એકબીજા સમયનું અનુસંધાનપણું અથવા સમૂહાત્મકપણું સંભવે છે, જેથી કાળ પણ અસ્તિકાય કહી શકાય. વળી સર્વજ્ઞને 3 કાળનું જ્ઞાન થાય છે એમ કહ્યું છે, તેથી પણ એમ સમજાય છે કે સર્વકાળનો સમૂહ જ્ઞાન ગોચર થાય છે અને સર્વ સમૂહ જ્ઞાન ગોચર થતો હોય તો કાળ અસ્તિકાય સંભવે છે અને જિનાગમમાં તેને અસ્તિકાય ગણ્યો નથી એ આશંકા લખેલ તેનું સમાધાન નીચે લખ્યાથી વિચારવા યોગ્ય છે. પત્ર કોઈ મુમુક્ષુની દ્રવ્યનું યોગ સંબંધી સૂક્ષ્મ વિચારણા સંબંધિત છે. કોના ઉપર છે તે સંદર્ભ ઉપલબ્ધ નથી, પરંતુ પ્રશ્ન સૂક્ષ્મ છે અને એથી કરીને જો દ્રવ્યનું યોગનો અભ્યાસ ન હોય તો એ વાતને વિચારવી પકડવી થોડી દુષ્કર થશે. પ્રશ્ન એ કર્યો છે કે 6 દ્રવ્યમાં 5 દ્રવ્યને અસ્તિકાય કહ્યા છે અને 1 દ્રવ્યને અસ્તિકાય કહ્યું નથી, તો અસ્તિકાય કહેવામાં કારણ એ આપ્યું છે કે જે દ્રવ્ય સમૂહાત્મક હોય, પ્રદેશના સમૂહ રૂપે હોય એ અસ્તિકાય છે, અને જે દ્રવ્યમાં આવું માત્ર એક એક સ્વતંત્ર હોય એ અસ્તિકાય એને કહ્યો નથી. તો આશંકા એ કરે છે કે સમયમાં પણ એક સમય પછી બીજો સમય પછી ત્રીજો સમય એમ એનું અનુસંધાનપણું અથવા સમૂહાત્મકપણું આવું તો જણાય છે. વળી સર્વજ્ઞને ત્રણ કાળનું જ્ઞાન થાય છે ત્યારે ત્રણ કાળમાં પણ કાળનો સમૂહ જણાય છે, કાળ સ્વતંત્ર દેખાતું નથી. આમ સર્વસમૂહ જ્ઞાન ગચર થતો હોય તો કાળ પણ અસ્તિકાય કહેવાય, છતાં જીનાગમમાં કાળને અસ્તિકાય ગણ્યો નથી. આ આશંકાનું સમાધાન પરમ કૃપાળુ દેવ લખે છે. જીનાગમની એવી પ્રરૂપણા છે કે કાળ ઉપચારિક દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રવ્ય નથી, પર્યાય પણ છે. જેમ પાંચ અસ્તિકાય કહ્યા છે તેની વર્તનાનું નામ મુખ્યપણે કાળ છે, તે વર્તનાનું બીજું નામ પર્યાય પણ છે. જેમ ધર્માસ્તિકાય એક સમયે અસંખ્યાત પ્રદેશના સમૂહરૂપે જણાય છે તેમ કાળ સમૂહરૂપે જણાતો નથી. એક સમયવર્તી લય પામે ત્યાર પછી બીજો સમય ઉત્પન્ન થાય છે, તે સમય દ્રવ્યની વર્તનાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે. જીનાગમમાં કહ્યું છે કે કાળ દ્રવ્ય છે પણ ઉપચારિક દ્રવ્ય છે, ઉપચારિક એટલે કહેવા માત્ર હેતુથી. કારણ સ્વાભાવિક દ્રવ્ય નથી, સ્વાભાવિક દ્રવ્ય એટલે પ્રદેશોનો સમૂહાત્મક સ્વરૂપ, એવું કાળનું સ્વરૂપ નથી. જેમ ધર્માસ્તિકાયને કોઈ પણ સમયે વિચારવામાં આવે તો સમૂહાત્મક છે, અધર્માસ્તિકાય સમૂહાત્મક છે, આકાશ સમૂહાત્મક છે, જીવ સમૂહાત્મક છે, એક પરમાણુ પણ સમૂહાત્મક છે, એમ કાળ દ્રવ્ય નથી. કાળ દ્રવ્યમાં તો એક સમયમાં એનું ઉત્પન્ન થવું છે અને એક તે જ સમયમાં એનું લય થાય છે અને ત્યાર પછી બીજો સમય ઉત્પન્ન થાય છે, તે સમય દ્રવ્યની વર્તનાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે. કાળ દ્રવ્યની વર્તના, વર્તના એટલે કે પર્યાય અવસ્થા, એક સમયે જે અવસ્થા છે દ્રવ્યની, બીજે સમયે એ દ્રવ્યની અવસ્થામાં બદલ છે, એની પર્યાય બદલાય છે. પર્યાય બદલાય છે, બદલતી પર્યાયને, બદલતી વર્તનાને ઓળખવા માટેનું એક ઔપચારિક દ્રવ્ય એ કાળ મૂક્યો છે અને એ સમયવર્તી છે. સમયવર્તી છે એટલે જે સમયે જે પર્યાય આવી તે સમયે એને સમય કહેવાય વર્તનાને જાણવા માટે. પણ પર્યાય તો તરત બદલાય છે, પર્યાય દ્રવ્યમાંથી ઊભી થાય છે, દ્રવ્યમાં સમાય છે. ઉત્પાદ, વ્યય અને ધ્રુવ આ જે તત્વ છે જીનેશ્વર પરમાત્માએ કહ્યું છે એમાં, તો એ વ્યય અને ઉત્પાદ એ સતત ચાલતી ક્રિયા છે અને એને સમજાવવા માટે કાળ દ્રવ્ય ઔપચારિક દ્રવ્ય મૂકવામાં આવ્યું છે. ક્યારેય કોઈ પર્યાય વિના કાળ દ્રવ્યની સમૂહાત્મક કોઈ જોઈ શકાય એવું એ દ્રવ્ય નથી, એટલે સ્વાભાવિક દ્રવ્ય નથી કે પદાર્થની વર્તના ન હોય તો પણ એ છે. તો કે છે એ તો વર્તનાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે અને સૂક્ષ્મ ભાગ એવો છે કાળનો, એને આપણે જૈન દર્શનમાં સમય કહેવામાં આવ્યો છે અને આ સમય માત્ર જોઈ શકે એમ હોય તો તે તીર્થંકર સર્વજ્ઞ છે. સર્વજ્ઞને સર્વકાળનું જ્ઞાન થાય છે એમ કહ્યું છે. તેનો મુખ્ય અર્થ તો એમ છે કે પંચાસ્તિકાય દ્રવ્ય પર્યાયાત્મકપણે તેમને જ્ઞાન ગોચર થાય છે અને સર્વ પર્યાયનું જ્ઞાન તે જ સર્વકાળનું જ્ઞાન કહેલું છે. એક સમયે સર્વજ્ઞ પણ એક સમયે જ વર્તતો દેખે છે અને ભૂતકાળ કે ભવિષ્યકાળને વર્તતો દેખે નહીં. જો તેને પણ વર્તતા દેખે તો તે પણ વર્તમાન કાળ જ કહેવાય. સર્વજ્ઞ ભૂતકાળને વર્તી ચૂક્યા પણ અને ભવિષ્યકાળને હવે પછી આમ વર્તશે એમ દેખે છે. વાત દ્રવ્યાનુયોગના અભ્યાસથી પકડાય એમ છે. એ કહે છે કે સર્વજ્ઞને ત્રણ કાળનું જ્ઞાન છે એમ કહ્યું છે, તો આ સમૂહ થયો કે નહીં કાળનો? તો કે છે ના, સર્વજ્ઞને ત્રણ કાળનું જ્ઞાન છે એનો કહેવાનો અર્થ એ છે કે દ્રવ્ય પર્યાયાત્મકપણે દ્રવ્યથી ને પર્યાયથી એમને પ્રત્યેક પંચાસ્તિકાય દ્રષ્ટિગોચર થાય છે, એટલે એને સર્વ પર્યાયનું જ્ઞાન થાય છે અને પર્યાય સમયવર્તી છે એટલે તીર્થંકર દ્રવ્યને પણ જાણે છે અને પર્યાયને પણ જાણે છે. પલટતી પર્યાય સમયે સમયે પલટે છે, ઉત્પન્ન પણ થાય છે અને વ્યય થાય છે. તો સર્વજ્ઞ એને ઉત્પન્ન થતી પર્યાયને પણ જાણે છે અને વ્યય થતી પર્યાયને પણ જાણે છે. પણ એ સમય એક સમયે દેખે છે એનો મતલબ કે ભૂતકાળ કે ભવિષ્યકાળને વર્તતી દેખતો નથી. પણ જે સર્વજ્ઞપણું છે એ છે કે જે સમયે દેખાય છે તે સમયે વર્તાય છે, તે જ સમયે એ દ્રવ્યની પર્યાય એને વર્તતી પર્યાય દેખાય છે. ભૂતકાળને વર્તી ચૂક્યાને અને ભવિષ્યકાળને વર્તશે એમ દેખે છે. અત્યારે જો દેખે તો એ પણ વર્તમાનમાં દેખાય. જો ભૂતકાળની પર્યાય એને દેખાય તો એ વર્તમાન બની જાય છે. ભવિષ્યની પર્યાયને જુએ તો પણ એ વર્તમાન બની જાય છે. પણ કેમ દેખે છે? તો એની આ પર્યાય ભૂતકાળમાં શું હતી, કઈ પર્યાય ચૂકી છે, વર્તી ચૂકી છે અને કઈ પર્યાય હવે પછી વર્તશે એવું જ્ઞાન એને હોવાને કારણે એને પર્યાયનું જ્ઞાન સાથે સર્વજ્ઞનું જ્ઞાન કહ્યું છે. ભૂતકાળ દ્રવ્યને વિશે સમાઈ ગયો છે અને ભાવિકાળ સત્તા પણ રહ્યો છે. દેહમાંથી એણે વર્તવા પણ એકે ઓછો વર્તવા પણ નથી, માત્ર એક સમયરૂપ એવો વર્તમાન કાળ જ વર્તે છે. માટે સર્વજ્ઞને જ્ઞાનમાં પણ તે જ પ્રકારે ભાષ્યમાન થાય છે. ભૂતકાળ જે છે એ પર્યાય છે, એ એક સમય પછીની પર્યાય બીજે સમયે વિદ્યમાન નથી. પર્યાય ઉત્પન્ન થઈ અને ગઈ તે ગઈ, અવસ્થા ગઈ તે ગઈ, દ્રવ્યમાં જ સમાઈ ગઈ અને નવી પર્યાય પણ દ્રવ્યમાંથી જ ઉત્પન્ન થઈ. આ ઉત્પન્ન ઉત્પાદ અને વ્યયનો ક્રમ અનાદિ નિરંતર શાશ્વતપણે ચાલ્યો છે અને આ સમયવર્તી બદલાવ, સમયવર્તી બદલાતી અવસ્થા એ સર્વજ્ઞ જોઈ શકે છે. સામાન્ય જીવોને એવી સૂક્ષ્મતા ધરાવી શકતા નથી. એટલે કહે છે કે ભૂતકાળ તો સમાઈ ગયો છે અને ભવિષ્યકાળ સત્તાપણે રહ્યો છે, હજુ ઉદયમાં આવ્યો નથી. તો એણે તો એ દ્રવ્યની ભવિષ્યની પર્યાય શું થાય એ જાણી શકે, અથવા તો કઈ પર્યાય એની વર્તી ચૂકી છે. આ દ્રવ્યની આટલી પર્યાય છે, એમાં આટલી પર્યાય વર્તી ચૂકી છે અને આટલી પર્યાય વર્તવાની બાકી છે, એવું તીર્થંકરને અથવા સર્વજ્ઞને કેવડીને જ્ઞાન હોય. પણ એ ભૂતકાળની પર્યાય તે સમયે વર્તતી ન જુએ, એ તો ગઈ, એને એ કાળ સમૂહ ત્યારે એમને જણાતો નથી અને જે પળ આવી નથી એ પળ પણ વર્તતી જોતા નથી. પણ આવી પળ થશે એવું જ્ઞાન એને છે. એટલે ભવિષ્યની પર્યાયનું સત્તાપણે રહેલી પર્યાયનું જ્ઞાન છે અને વર્તી ચૂકી તે પર્યાયનું જ્ઞાન છે. એને તે સમયે એક સમયે બધું જ્ઞાન વર્તે છે એની સમજણ આવી છે. એનો મતલબ કે ભૂતકાળ ત્યારે વર્તતો નથી તો એ વર્તમાન થઈ જાય અને ભવિષ્યમાં જે પર્યાય ઉત્પન્ન થઈ નથી એ પણ જો દેખાય છે તો એ પણ વર્તમાન થઈ ગઈ. જ્ઞાન જૈન દર્શનનું બહુ સમજવા જેવું છે. આખું સંસારની અંદર જે પળ છે, જે સમય છે, એ જે સમયે સમયે બદલાતી અવસ્થા છે અને એ સમય પૂરતી સમયમાં પળમાં જ જીવો, એ પળ ચૂકી જઈએ છીએ તો એ પળની અસર ઘણી પછીની પળોમાં પડે છે. જીવની મુશ્કેલી એ છે પળને પકડી શકાતી નથી અને જ્ઞાન ધારા વિના, જ્ઞાનની સૂક્ષ્મતા થયા વિના પળ પકડાતી નથી. આપણે બહુ સૂક્ષ્મમાં જઈએ તો કેટલીક પળોનો સમૂહ આપણને પકડાય છે. જેમ વ્યવહાર કાળ કહ્યો સેકન્ડ, પણ સેકન્ડમાં તો કેટલી સમય કેટલા સમયો વ્યતીત થઈ ગયા આપણને નથી પકડાતું. અને આપણા વ્યવહારમાં તો સેકન્ડ પણ ઘણીવાર પકડાવવી દુષ્કર છે. જાગૃત જીવ હોય, સાધક જીવ હોય, ઉપયોગવંત હોય તો એને એ સેકન્ડના પરિણામો પણ ખબર પડે. એક પદાર્થને જોયો અને જોતાવેત અંદર જે અંદર પરિણતિ થઈ જીવની અંદર જ્ઞાન દશામાં, જ્ઞાન જીવંત જાગૃત છે, અખંડ છે અને તરત જ થઈ એ નિષ્પૃહતાના પરિણામ થયા, એ રતિ અરતિના પરિણામ થયા. એ પરિણામ જેને પકડી લીધા તો એ પછીના પરિણામને રોકી શકે છે. પદાર્થને પદાર્થ રૂપે જ જુઓ, એમાં તદ્રુપતા ન થાય, એમાં મોહબુદ્ધિ ન થાય, એમાં સ્પર પદાર્થમાં સ્વપણાના ભાવ ન થાય. આ થઈ જાય છે પકડાતા નથી, નથી પકડાતા, અને વર્ષો પછી અભ્યાસ કરે ત્યારે ખબર પડે કે મારું કાંઈ નથી. પણ મારું જ્યારે થયું ત્યારે ક્યાં પકડાયું છે, ક્યાં પર છે. બહુ સૂક્ષ્મ ગણિત અધ્યાત્મનું, કે જે કંઈ બંધની વ્યવસ્થા છે એ બંધની વ્યવસ્થા આ ઉપર જ છે કે બંધ તો સમયે સમયે થાય છે ભાઈ, બંધ સમયે સમયે થાય છે. એક એક પદાર્થની પર્યાય સમયે એ પર્યાયની સાથે તદ્રુપતા થઈ બંધ થયો, એ પદાર્થ સાથે એકતા બુદ્ધિ થઈ બંધ થયો, એ પર્યાય સાથે પોતાપણાનો ભાવ આવ્યો બંધ થયો. આટલી સૂક્ષ્મ બંધની પ્રક્રિયા ચાલી રહી છે. અને આવો બંધ મોક્ષનો ન્યાય સૂક્ષ્મપણે તીર્થંકર દેવે જેવો કહ્યો છે એવો અન્યત્ર કોઈએ કહ્યો નથી. એટલે ભક્તામર સ્તોત્રમાં માનતુંગ સુરીશ્વરજી આચાર્ય કહે છે કે જેવું જ્ઞાન છે તમારા વિશે હે જિનેશ્વર, એવું અન્ય દેવોને વિશે આવું જ્ઞાન જોવા મળતું નથી. આ જ્ઞાનની, જ્ઞાન રૂપાળું શબ્દ મૂક્યો છે, એ તો અનુવાદ છે, પણ એવું જબરજસ્ત ગહન સૂક્ષ્મ અતિ ગંભીર્ય એવું જ્ઞાન કેવડીને વિશે છે. તો આવી જ્ઞાનની વાત ઉપર, કેમ કે આત્માનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ આત્મા છે, એટલે કહે છે કે સર્વજ્ઞને જ્ઞાનમાં પણ તે જ પ્રકારે ભાષ્યમાન થાય છે, એનું જ્ઞાન શુદ્ધ છે, સૂક્ષ્મ છે, નિરાવરણ છે, એ જ્ઞાનમાં કોઈ બાધા નથી. એટલે એને જે સમયે પદાર્થ જોયો તે જ સમયે એનું જ્ઞાન જાગૃત છે. જ્ઞાન તેનું નામ કે સમયે સમયે જે હાજર થાય. આપણું જ્ઞાન હાજર થતું નથી. આપણને તો મને આ સંસારના પદાર્થ પ્રત્યે મોહ થયો એ 50 વર્ષે સમજાય, ને સમજાવવું હોય તો સમજાય, ને તો જિંદગીની જિંદગી વહી જાય અને જન્મોના જન્મો ચાલ્યા જાય તો પણ મને પર પદાર્થ પ્રત્યે મોહ છે એ ન પકડાય, એ મારો નથી એ ન પકડાય. એને તો એમ લાગે કે જ્ઞાનીઓ વાત કરે છે એ ખોટી કરે છે, મારો જ છે, આમાં કઈ શંકા વિનાની વાત છે. આ તો આવા અજ્ઞાનતાની અંદર જીવ કરોડો વર્ષો સુધી બંધની અવસ્થામાં ચાલે છે. એટલે એને શબ્દ કયો છે કે જ્યાં સુધી સંકિત પ્રગટ્યું નથી, આત્માનું ભાન થયું નથી, પ્રતીતિ આવી નથી, ત્યાં સુધી જીવને જે કર્મનો બંધ પડે છે ને એ બંધ પણ અનંતાનુબંધી પ્રકાર કહે છે. એ બંધ પડ્યો એટલે ચાલો ને જ જવાનો, બંધ ઉદયમાં આવ્યો ને જવાનો છે, પૂરો થાય એવું નહીં બને. એ બંધ બીજા બંધ ઉત્પન્ન કરશે અનંતાનુબંધી, જીવને અનંત સંસારનો અનુબંધ કરાવે એવો જે બંધ છે, એવું જે અજ્ઞાન છે, જેને મોહ કહીએ છીએ, જેને મિથ્યાત્વ કહેવાય, એવું અનંતાનુબંધી છે. આમ ને આમ આ જીવનો અનાદિ કાળથી અનંત સંસાર ચાલુ જ છે. એક ખૂટે ત્યાં બીજો, બીજો ખૂટે ત્યાં ત્રીજો, એવી પ્રકારની આખી બંધની પરંપરા છે. અને એ પરંપરામાં કૃપાળુદેવે 511 પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે અગ્નિનો તણખો જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી 14 રુદ્રાજ લોકને બાળવા માટે એ સમર્થ છે, જો યોગ પ્રાપ્ત થાય તો. એમ જીવમાં અજ્ઞાનનો અંશ વિદ્યમાન છે ત્યાં સુધી એ અનંત સંસારના અનુબંધ બાંધ્યા જ કરે છે, કેમ કે એને એવો યોગ મળે છે અને જ્ઞાનની સૂક્ષ્મતા નથી. એક ઘડો હમણાં જોયો હોય તે ત્યાર પછીને બીજે સમયે નાશ પામી ગયો ત્યારે ઘડા પણ વિદ્યમાન નથી, પણ જોનારને તે ઘડો જેવો હતો તેવો જ્ઞાનમાં ભાષ્યમાન થાય છે. તેમજ હમણાં એક માટીનો પિંડ પડ્યો છે તેમાંથી થોડો વખત ગયે એક ઘડો નીપજશે એમ પણ જ્ઞાનમાં ભાસી શકે છે. તથાપિ માટીનો પિંડ વર્તમાનમાં કંઈ ઘડાપણે વર્તતો હોતો નથી. એ જ રીતે એક સમયમાં સર્વજ્ઞને ત્રિકાળ જ્ઞાન છતાં પણ વર્તમાન સમયે તો એક જ છે. કેવું સરસ ઉદાહરણ કૃપાળુદેવે અહીંયા મૂક્યું છે, કઈ યુક્તિ આપી છે. આવો કઠિન ગહન વિષયને સમજવા માટે કે સર્વજ્ઞને જ્ઞાન છે તો એને બધા કાળના સમૂહનું જ્ઞાન છે, તો કે ન હોય. જે સમયે જે પર્યાય વર્તતી હોય તે સમય વર્તી જ્ઞાન છે, બાકીનો તો એ જ્ઞાનની તાકાત છે. ઉદાહરણ આપ્યું કે ઘડો છે અને ઘડો નષ્ટ થઈ ગયો, તો આપણે પણ જ્યારે જોઈએ કે ભલે ઘડો નષ્ટ થઈ ગયો, પડ્યો છે, બધા ઠીકરા છે, છતાં આપણે ઘડો ભાષ્યમાન થાય છે. પણ ભાષ્યમાન થાય છે ત્યારે સમય વર્તી જ્ઞાનની પર્યાય તો ઠીકરા ભાષ્યમાન થાય છે, ઘડો ભસ્યમાન નથી થતો, પણ ઘડો જોયો છે. આ પર્યાય ઠીકરાની વર્તી ચૂકી છે ઘડા રૂપે, અને ઘડા રૂપે વર્તી ચૂકેલી પર્યાયનું જ્ઞાન આપણને વ્યવહારમાં જ્ઞાન છે એટલે થાય છે. ક્યાં છે એમ તીર્થંકરને સર્વ પદાર્થનું જ્ઞાન થાય છે કે કઈ પર્યાય વર્તી ચૂકી છે. અને અત્યારે માટીનો પિંડ છે તો કુંભાર જ્યારે માટીનો પિંડ લઈને ચાકડે ચડાવે છે ત્યારે આપણને આમાં સરસ મજાનો આવો જ ઘડો જે પડ્યા છે એવો થશે એ જોઈ શકીએ. આપણે આપણા જ્ઞાનમાં એ ભાષ્યમાન થાય. જ્ઞાનમાં ઘડો ભાષ્યમાન હોવા છતાં વર્તમાન વર્તતી પર્યાય માટીનો પિંડ છે એ સિવાય કંઈ નથી. આટલી સમય વર્તી જ્ઞાનની સૂક્ષ્મતા કે પેલું થાય છે એ તો મારું પ્રકારનું જે જ્ઞાન છે એની લબ્ધિ છે, પણ કાળ નથી ત્યાં. કાળ સમય વર્તી કાળ તો પિંડમાં છે, પેલો સમય વર્તી કાળ ઠીકરામાં છે, પણ એ બંને જાણીએ છીએ એને કારણે થઈને એને કહેવાય કે ત્રણ કાળનું જ્ઞાન છે. સર્વજ્ઞને ત્રણ કાળનું જ્ઞાન છે એ તો જગતના પદાર્થોની પર્યાયોનું જ્ઞાન છે. આપણને જેમ આવી પ્રકારનું જ્ઞાન છે કે માટી ઘડો ઠીકરા પાછો માટી અને ઘડો આ ત્રણ કાળનું જ્ઞાન છે. ભૂતકાળમાં ઘડો હતો ઠીકરા થઈ ગયા પાછું માટીનો પિંડ લીધો ઘડો થશે, પણ એમાં તો કેટલા સમયો વ્યતીત થઈ જાય. તે સમયે જે તીર્થંકરને જ્ઞાન છે તો કે છે એને વર્તમાન ત્રિકાળ જ્ઞાન હોવા છતાં પણ એનો વર્તમાન સમય તો એક જ છે. આવી સૂક્ષ્મતા દર્શનની છે. ઉત્પાદ વ્યય અને ધ્રુવ ભગવાને જે ત્રિપદી આપી અને જે ત્રિપદીના આધાર ઉપર ગણધરોએ દ્વાદસાંગીની રચના કરી આખો સિદ્ધાંત જગતનો, જગતની ઉત્પત્તિનો, જગતના વિનાશનો અને જગતની વર્તતી અવસ્થાનો, આખું જગત માયારૂપ છે સતત બદલાયા કરે છે એનું અધિષ્ઠાન શું છે, આવા પણ પ્રશ્નો કૃપાળુદેવના પત્રોની અંદર મુમુક્ષુએ ઘણા પૂછ્યા છે કે કેમ એક જગતના સ્વરૂપમાં કેમ મત મતાંતર છે, કેમ જુદું ભાસે છે જગત એક હોવા છતાં જ્ઞાનીઓ એને જુદા રૂપે કેમ કહે છે. આ બધી વસ્તુ ઘણી વાર સમજમાં આવતી નથી, પકડાતી નથી, ખુલાસો મળતો નથી. કારણ કે જ્યાં સુધી જ્ઞાનનો ક્ષયોપશમ ન હોય, જ્યાં સુધી ચિત્તની વિશુદ્ધિ અવસ્થા ન હોય ત્યાં સુધી આ સાતત્ય રહેતું નથી. એટલા બધા સૂક્ષ્મ ક્ષણોમાં પણ આપણા ચિત્તની મલિનતા આપણને એટલા વિકલ્પો આપી દે છે કે આપણે એક વિચાર ઉપર પણ સ્થિર રહી શકતા નથી. એને કારણે થઈને આપણને આ સમયવર્તી જ્ઞાન પકડાતું નથી. પ્રત્યેક સમય જુદો છે, પ્રત્યેક પર્યાય જુદી છે, એક પર્યાયને બીજી પર્યાય સાથે કોઈ સમૂહાત્મક સંબંધ નથી, કોઈ નિરંતર અનુસંધાન નથી. આટલી સૂક્ષ્મતા પદાર્થમાંથી જ ઉત્પન્ન થયેલી પર્યાય એક જ સમયમાં પદાર્થમાં મળી જાય છે, નવી ઉત્પન્ન થાય છે, છતાં બધી પર્યાયોને આપસની અંદર કોઈ સંબંધ નથી. પણ જ્ઞાન જેનું નિર્મળ થયું છે એ વર્તી ચૂકેલી પર્યાય પણ જાણે છે અને ભવિષ્યમાં વર્તવાની છે આવશે સત્તામાં પડેલી પર્યાય પણ જાણે છે, એટલે એને ત્રણ કાળનું જ્ઞાન છે. પણ જ્ઞાન ખરેખર વર્તતું જ્ઞાન એ તો વર્તતી પર્યાયનું જ છે, વર્તમાનનું છે. ધર્મનું એક સ્વરૂપ વર્તમાનમાં જીવો, ન અતીત ન અનાગત, ભૂતકાળની સ્મૃતિ નહીં, ભવિષ્યના કલ્પનાના સપના નહીં. જે સમયે જીવાય છે તે સમયે જીવો. તો જીવ સંગમાં સંયોગમાં સંબંધના જગતમાં જીવે છે એ સમયે સમયે જીવે છે, અને સમયે સમયે એ જીવતી વખતે જાગૃત નથી તો સમયે સમયે એ આશ્રવમાં જીવે છે. સમયે સમયે એની અવસ્થા આશ્રવની છે, અને આશ્રવ છે એ બંધનું કારણ છે. એટલે કહ્યું કે સમયમાં જીવો, જે આ ઘડી આ જાય છે તે ફરીને નહીં મળે. આવી બધી આપણે પદની રચનાઓમાં ગાઈએ છીએ, પણ આવેલો સમય જતો નથી. આપણે તો ઘડી શબ્દ એટલે ઠીક છે કે 24 મિનિટની વાત થઈ જાય ત્યાં સુધી તો વાંધો નથી, એવું તો આપણને થોડું થોડું વરી ભાન થાય છે, પણ સમયની તો આપણને કલ્પના પણ નથી. કારણ કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ એ સમય છે, અવિભાજ્ય ભાગ, અને એ સર્વજ્ઞતા ઉત્પન્ન થયા વિના એ સમય પકડમાં આવતો નથી. પણ સર્વજ્ઞને આ પકડમાં છે, વ્યતીત પર્યાયો પણ પકડમાં છે, અને આવતી પર્યાયો સત્તાની પણ પકડમાં છે એ બધી જાણે છે, એટલે એને તળકાળનું જ્ઞાન એમ ત્રિકાળ જ્ઞાન કહેવાય. આપણને એમ ઘડાનું ઉદાહરણ આપ્યું, પણ આપણે કાંઈ ત્રિકાળ જ્ઞાની નથી. પણ જેટલો આપણો અનુભવ હોય એટલું આપણે જાણી શકીએ, કે આપણે જાણી શકીએ કે દૂધ બગડી ગયું હોય તો આવું સારું હતું, અને આ બગડી ગયા પછી હવે આ થશે તો આવું ફોદા થઈ જશે, આપણે જાણી શકીએ. એ અનુભવનો વિષય છે, પણ એટલું આપણી આ મર્યાદિત આપણું જ્ઞાન છે. પણ સર્વજ્ઞને તો પ્રત્યેક પદાર્થની પ્રત્યેક પર્યાયો, અનંત પર્યાયો સર્વજ્ઞ જાણે છે, અને પ્રત્યેક દ્રવ્ય અનંત પદાર્થ યુક્ત પર્યાય યુક્ત છે. સૂર્યને લીધે જે દિવસ રાત્રિરૂપ કાળ સમજાય છે તે વ્યવહાર કાળ છે, કેમ કે સૂર્ય સ્વાભાવિક દ્રવ્ય નથી. દિગંબર કાળના અસંખ્યાત અણુ માને છે, પણ તેનું એકબીજાની સાથે સંધાન છે એમ તેમનો અભિપ્રાય નથી, અને તેથી કાળને અસ્થિકાયપણે ગણ્યો નથી. પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્ય આદિ દ્રઢ સાધન સહિત મુમુક્ષુએ સદગુરુ આજ્ઞાએ દ્રવ્યાનું યોગ વિચારવા યોગ્ય છે. સૂર્ય એ દિવસને રાત્રિરૂપ એ કાળ આપણને સૂર્યના ગમનથી સમજાય છે, પણ એ સૂર્ય કોઈ સ્વાભાવિક દ્રવ્ય નથી, એટલે સૂર્યની કોઈ પર્યાય બદલતી નથી રાત્રિ દિવસ અને રાત્રિની. સૂર્ય સૂર્ય જ છે. આપણને લાગે છે કે આ સૂર્ય આથમી ગયો, સૂર્ય આથમતોય નથી અને સૂર્ય ઉગતોય નથી. જે કંઈ પર્યાય બદલાય છે એ સૂર્યની સ્વાભાવિક દ્રવ્ય નથી, પરંતુ એ તો પૃથ્વીના અંતરને કારણે એની અવસ્થા બદલતી છે, એમાં સૂર્યનું એક નિમિત્ત કારણ રાગદ્વેષ રૂપ બને છે. પણ ઔપચારિક ભાષા એમ કહેવાય કે સૂર્ય આથમી ગયો અને સૂર્ય ઉગ્યો. રોજ કોઈ એને પ્રગટાવવા જતું નથી, રોજ કોઈ એમાં તેલ પૂરતું નથી કે સૂર્યને હવે ઉગાડો. આ તો સ્વાભાવિક છે. અનંતકાળથી જ્યાં સુધી એ દ્રવ્ય ઔપચારિક દ્રવ્ય છે એનું અસ્તિત્વ હશે ત્યાં સુધી એ રહેશે. અને ખગોળશાસ્ત્ર બાબતમાં પણ જૈન ખગોળ અને વર્તમાન વૈજ્ઞાનિકોની જે દ્રષ્ટિ છે એમાં પણ ઘણો ભેદ છે. કેટલા સૂર્યો કીધા છે 14 રાજલોકની અંદર, કેટલા ક્ષેત્રો કીધા છે, જંબુદ્વીપમાં કેટલા સૂર્ય ચંદ્ર છે, આ બધા તો દેવના વિમાનો છે અને એની અસંખ્યાત વર્ષોનું આયુષ્ય હોય છે. એ આયુષ્ય હોય ત્યાં સુધી રહે છે, પાછા વિલય થાય છે. આમાં તો કેટલાય સૂર્યો અને કેટલાય ચંદ્ર ચાલ્યા જ કરે છે. પણ જગતના જીવોને તો પોતાને જે કંઈ અલ્પ જ્ઞાન છે, અલ્પ મતિ છે, એના આધાર ઉપર ચર્ચા કર્યા કરે કે સૂર્ય ઉગ્યો ને, સૂર્ય આજ મોડો ઉગશે ને, કાલ વહેલો વાર થમશે ને, વગેરે વગેરે. એની સાથે કોઈ સંબંધ નથી. તો કે છે કે એને કારણે કાળના અસંખ્યાત અણુઓ છે, પણ એકબીજા સાથે કોઈ અનુસંધાન નથી. એ ઉજાસ અને અંધકારને એ અનુસંધાન સૂર્યનું એ રીતે નથી. કાળને અસ્થિકાયપણે આથી ગણ્યો નથી, કેમ કે કાળની અંદર પ્રદેશાત્મક સમૂહ રૂપે કાળ છે નહીં. માત્ર એક સમય પૂરતી વર્તના બતાવવા માટે કાળ પર્યાય સ્વરૂપ છે, અને પર્યાય પ્રત્યેક પર્યાય સ્વતંત્ર છે, એકબીજાથી અલગ છે, સમૂહાત્મક નથી. પર્યાય સમૂહાત્મક નથી, માટે કાળને પણ સમૂહાત્મક ન ગણતા અસ્થિકાય તરીકે ગણ્યો નથી. અને આ વાત દ્રવ્યાનું યોગની સૂક્ષ્મ હોવાને કારણે કૃપાળુદેવે સરસ નોંધ મૂકી છે કે પ્રત્યક્ષ સત્સમાગમમાં આ વાત પુસ્તક વાંચવાથી ન સમજાય, પણ પ્રત્યક્ષ સત્સમાગમ થાય અને ભક્તિ વૈરાગ્ય આદિ દ્રઢ સાધન સહિત મુમુક્ષુએ સદગુરુ આજ્ઞાએ દ્રવ્યાનું યોગ વિચારવા યોગ્ય છે. દ્રઢ સાધન જોઈએ ભક્તિ ને વૈરાગ્યના, ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. વાત આત્મસિદ્ધિની રોજ આપણે વાંચીએ છીએ, ગાઈએ છીએ, ગવડાવીએ છીએ, પણ બેસતું નથી કે ત્યાગ વિરાગ જીવનમાં ન આવે ત્યાં સુધી જ્ઞાન ન થાય. વાત આત્મજ્ઞાન કરવું છે, આત્મ સાક્ષાત્કાર કરવો છે, પણ જીવનના એની ભૂમિકાના પાસા ઉપર લક્ષ માત્ર બોલવા પૂરતું છે. ત્યાગ અને વૈરાગ્ય જીવનમાં કેટલો, વૈરાગ્ય આવે તો જીવન પ્રત્યેની, સંસાર પ્રત્યેની ઉદાસીનતા આવે. સંગ સંબંધ અને સંયોગો જે છે તે છે, પણ એના તરફ જે આસક્તિ છે, મોહ છે, મમત્વ છે, એના તરફનો જે મારાપણું છે, એ ભાવ કેટલો ઉદાસીન થયો, કેટલો ગળી ગયો, કેટલો ગયો, કે બધું જ હોવા છતાં હવે શ્રદ્ધા એવી વર્તે છે કે હું બધાથી જુદો છું, કોઈ મારા નથી. બોલશે ખરો, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. અરે આટલું જોરથી બોલવાની જરૂર નથી, તારા છે કે નહીં એ તો વર્તનાથી પકડાય છે, એ ઉદાસીન વર્તના આવી નથી. વૈરાગ્ય આવ્યો નથી તો થતો ત્યાગ પણ એક કહેવા માત્ર રહે છે. થાય, ઉછાળો આવે, આવેગ આવે અને થોડું ઘણું કદાચ ક્યાંક ત્યાગ કર્યો પદાર્થનો, દ્રવ્યનો, આ છે, મનમાં ભાવ થાય કે હું તો કેવો ત્યાગી. ટકતો નથી, વૈરાગ્ય વિના ટકે નહીં, ઉદાસીનતા વિના ટકે નહીં, એના તરફની જે સ્પૃહા દ્રષ્ટિ છે એ જતી નથી. આવું ચિત્ત જ્યાં સુધી વિશુદ્ધ ન થાય, વૈરાગ્યથી વિશુદ્ધ ચિત્ત, કે ત્યાં ત્યાગ વૈરાગ્ય અને એની સાથે ઉપશમનો જન્મ થાય. ઉપશમ, કોઈ પણ પ્રકારનો કષાય ભાવ જાગે નહીં. પ્રાપ્તિ કે અપ્રાપ્તિ, વસ્તુની પ્રાપ્તિ થાય તો પણ એને હર્ષ ન થાય અને વસ્તુની અપ્રાપ્તિમાં પણ શોક ન થાય, ખેદના પરિણામ ન થાય. એક ચહેરાની રેખા પણ બદલાય નહીં આ અવસ્થા, પણ આ પોતાના ચહેરાની રેખા બદલાય છે એ જોતા આવડે છે, એમાં અરીસાનું કામ નથી. જોજો, ઘણી વાર આપણે ક્યાંય વિચાર કરો, એક મિનિટ કરો કે હું જરાક જોઈ લઉં, તો ખબર પડશે કે મારા ચિત્તની મોઢા ઉપરની રેખાઓ કેટલી તંગ છે. આંખની તંગ છે, ભમા ચડી ગયા છે, મોઢા ઉપરની જાણે ગંભીરતા આવી ગઈ છે. ક્યારે આપણે સહજ છીએ જ નહીં, કાં હર્ષમાં ઘેલા થઈએ અને કાં શોકમાં ડૂબીને ગમગીન થઈએ. બિલકુલ સ્વાભાવિક શરીરની જે રચના છે એવી, એમાં કસાયની કોઈ પડછાયો પડતો નથી. તો મોઢાની રેખા બદલાય નહીં. આપણે તો જોયું તો ક્યારેક આપણા જડબા તંગ હોય, પેઢા બંધ હોય, આ બધું જોઈએ સૂક્ષ્મતાથી, જેમ જોશો એમ ખબર પડશે કે આટલા મોઢાના ભાગમાં પણ આપણા સ્નાયુઓ કેટલા તંગ છે. કોઈ વાર કોઈને કહેવું પડે ફોટોગ્રાફરે કે જરા હસવાનું શરૂ કરો સાહેબ, એ પણ નથી પકડાતું. તો અહીંયા વૈરાગ્ય અને ઉપશમ વિના જ્ઞાન થાય નહીં. આ તત્વજ્ઞાન છે એ પરિણત નહીં થાય. એટલે સદગુરુ આજ્ઞાએ દ્રવ્યાનુયોગનો અભ્યાસ વિચારવા યોગ્ય છે. અભિનંદન જીનની શ્રી દેવચંદ્રજી સ્તુતિનું પદ લખી અર્થ પૂછાવ્યો તેમાં પુદગળ અનુભવ ત્યાગથી કરવી જ શું પરતીત હો એમ લખાયું છે, તેમાં મૂળ નથી. પુદગળ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો, જસુ શબ્દ જોડાયેલો છે, કરવી જ શું અને પરતીત એમ જુદું નથી, એમ મૂળપદ છે. એટલે વ્રણગંધ આદિ પુદગલ ગુણના અનુભવનો અર્થાત રસનો ત્યાગ કરવાથી, તે પ્રત્યે ઉદાસીન થવાથી, જસુ એટલે જેની આત્માની પ્રતીતિ થાય છે એમ અનુભવ છે. દેવચંદ્રજીનું અભિનંદન સ્વામીનું સ્તવન છે અને એમાં આ ચરણ આવે છે કે પુદગળ અનુભવ ત્યાગથી કરવી જ શું પરતીત હો. અહીંયા કહે છે કે એ આત્માનો અનુભવ કેવી રીતે થાય, દેવચંદ્રજી પ્રશ્ન કરે છે અને પોતે જ પદની અંદર જવાબ આપે છે કે આત્મા છે, શરીરમાં છે, દેહમાં જ વિદ્યમાન છે. સાહેબ, આવી શ્રદ્ધા કર્યા પછી ક્યાંય બીજે બહાર નથી, પણ આની પ્રતીતિ નથી થતી, પ્રતીતિ કરવી કેવી રીતે? સરસ શબ્દ છે. આત્માનો અનુભવ થતો નથી કારણ પુદગળનો અનુભવ ખસતો નથી. પુદગળ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો, પુદગળ ગુણના અનુભવનો અર્થાત એના રસનો ત્યાગ કરવાથી, એના પ્રત્યે ઉદાસીન થવાથી આત્માની પ્રતીતિ થાય છે. બંને તત્વ છે, પણ પુદગળનો અનુભવ એટલો બધો વર્તે છે, રૂપ, રસ, ગંધ, સ્વાદ, આ પુદગળના ગુણો છે. એ ગુણોનો અનુભવ સમયે સમયે છે આપણને, એનો ત્યાગ કર પહેલા. પુદગળના અનુભવનો ત્યાગ થશે ત્યારે અંદર રહેલું જે આત્મદ્રવ્ય છે એ ગુણનો તને અનુભવ થશે, કેમ કે એના અનુભવમાં એના ગુણો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય, તપ, ઉપયોગ, આ બધા આત્માના ગુણો છે. પણ જ્યાં સુધી પુદગળના અનુભવનો ત્યાગ કર્યો નથી ત્યાં સુધી પેલો અંદર આત્મા હોવા છતાં, અનંત ગુણ સંપન્ન આત્મા હોવા છતાં અનુભવમાં આવતો નથી. દેવચંદ્રજીએ સરસ મજાની એક લીટીની અંદર આનો જવાબ આપ્યો છે સાધકને, કે સાહેબ આત્મા છે તો અનુભવમાં કેમ આવતો નથી? તો કે પૂદગળ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત, એટલે કે વર્ણ ગંધ આદિ પૂદગલ ગુણના અનુભવનો અર્થાત એના રસનો ત્યાગ કરવાથી તે પ્રત્યે ઉદાસીન થવાથી જસુ એટલે જે આત્મા એની પ્રતીતિ તને અવશ્ય થશે. સાદામાં સાદો માર્ગ, સરળ માર્ગ, સચોટ માર્ગ, ટૂંકો માર્ગ. આત્માની પ્રતીતિમાં આત્મા ક્યાંય બહારથી લાવવાનો નથી, અને પૂદગળ અંદર છે એને ક્યાંયથી ફેંકી દઈ શકાશે નહીં. આ શરીર પૂદગળનો પિંડ છે અને સંયોગોથી સંબંધથી સંગથી જોડાયેલો છે, એને પણ ક્યાંય ફેંકી નહીં દઈ શકાય. આત્માને બહારથી ક્યાંય ઇમ્પોર્ટ કરીને લાવીને અંદર દાખલ નહીં કરી શકાય, ફિટિંગ ન થાય આત્માનું. બંને પદાર્થ વિદ્યમાન છે, બંને હયાત છે. આ જીવન પૂદગળ અને ચેતન એનું દ્વયાત્મક સ્વરૂપ છે અને બંને ભાવો વિદ્યમાન છે. એકબીજા ભાવો એકબીજામાં એક પણું કદી પામે નહીં એવો સનાતન સિદ્ધાંત છે. એક પણું પામે નહીં ત્રણેય કાળ દ્વય ભાવ. તો બંને પોતપોતાની રીતે છે, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત કરતું. કરવું કેવી રીતે એની એક યુક્તિ આપી છે જ્ઞાનીઓ, આચાર્યો, ગીતાર્થ, ગુરુ ભગવંતો. એને તત્વજ્ઞાન એ જ છે, પછી તત્વજ્ઞાનનું પિષ્ટપિંજણ ન થાય. જે સાધક જીવ છે એને આગમનું વચન છે યુક્તિથી સમજાય તો અનુભવ થાય. આગમ, યુક્તિ અને અનુભૂતિ આ ત્રણ તત્વને પામવાની રીત છે, એહી અનાદિ રીત. સદગુરુ યુક્તિથી સમજાવે છે, જેમ આપણને અહીંયા સમજાવ્યું કે ત્રણેય કાળનું જ્ઞાન થાય તને, ઘડાનું થાય, ઠીકરાનું થાય. માટીના પિંડમાં ઘડો જોવાય અને ઠીકરામાંય ઘડો જોવાય કે આ ઘડા રૂપે હતું, થઈ શકે છે. એની યુક્તિ તને સમજમાં આવવી જોઈએ. એમ કે છે કે આત્મામાં છે મારા, હું આત્મા પણ છું અને હું દેહ પણ છું, શું કરવું મારે? તો એવા સાધન કર્યા કરે છે દ્રષ્ટિ વિનાના, આંખો દી ઊંધો પડીને કસરતો ઘણી કરે છે પણ ધ્યાનમાં બેસતો નથી. એને જાણવાનું સાધન જ્ઞાન છે. જ્ઞાનનો ઉપયોગ કર. જ્ઞાનનો ઉપયોગ કરીને જે પર છે એ પર કયું છે? તો કે ગુણથી સમજાવ્યું છે. પૂદગળને એના ગુણ છે, ગંધ છે, વર્ણ છે, રસ છે, સ્વાદ છે. એ જ્યાં જ્યાં જણાય એને જુદો કર, તે હું નથી, તે હું નથી. આ રૂપ દેખાય છે તે હું નથી, આ જણાય છે તે હું નથી. એમ કરીને એને જુદું કર. જુદું કરવાથી એના ત્યાગથી, પૂદગળ ગુણ અનુભવ ત્યાગથી કરવી જસુ પ્રતીત હો, તને પ્રતીતિ થશે. કેમ કે અંદર આત્મા છે, પછી આત્માના ગુણ ઉપર જઈશ કે હું જ્ઞાન ગુણ કોનો, મારી પાસે છે, અરે જ્ઞાન ગુણ છે એ જ હું છું, અરે આ બધું દેખાય છે, આખું જગતના બધા પદાર્થો મને દેખાય, આ દર્શન ગુણ એ જ મારો ગુણ છે, એટલે જેનો ગુણ છે એવો હું છું આત્મા. આ ચારિત્ર ગુણ, સુખ ગુણ, વીર્ય ગુણ, ઉપયોગ ગુણ, જેના થકી આખું જગત જણાય છે. અરે એક પદાર્થ બીજા પદાર્થને જાણતો નથી, પણ આ પદાર્થ તો આખા જગતના તમામ પદાર્થોને જાણે છે. આવો જ્ઞાન ગુણ મારા વિશે છે, તો આવો ગુણ જેનો છે એવું અસ્તિત્વ તે હું છું, તે આત્મા છે. આ દેખાય છે, એક પદાર્થ બીજા પદાર્થને દેખતો નથી, જળ જળને દેખતું નથી, જગતમાં પાંચ દ્રવ્યો છે કોઈ એકબીજાને દેખતા નથી, પણ આ મારું દ્રવ્ય છે એ તો આખા જગતને જુએ છે. કોઈ એનાથી અજ્ઞાત નથી રહેતું. જેમ જેમ ક્ષયોપશમ થાય એમ બધું સમજી શકાય. તો આ ગુણ કોનો, પૂદગળનો કે ચેતનનો? તો આ ગુણ ચેતનનો. તો એ ચેતન તો ગુણ છે, તો મારામાં ગુણ છે એ જ હું છું. જાણનારો તે હું છું, જોનારો તે હું છું. સંવેદન થાય છે, ઠંડી છે, ગરમી છે, ખાટું છે, ખારું છે, તીખું છે, મોડું છે, જાડું છે, પાતળું છે, ખરબચડું છે, મુલાયમ છે. આ કોણે કીધું? પદાર્થ કહે છે. પદાર્થ કંઈ કહેતા નથી, કોઈ જગતની કોઈ ચીજ કહેતી નથી. તને તરત જ્ઞાન થયું કે આ બરોબર નહીં, આ બરોબર નહીં, એ જાણ્યું કોણે? એ ગુણ કોનો? તો કે એ ગુણ તો ચેતનનો, પૂદગળનો નહીં. પૂદગળ જળ છે, આ ચેતન છે. તો ચેતનનો ગુણ છે, તો ચેતનનો ગુણ અહીંયા ક્યાંથી આવ્યો? તો અંદર ચેતન છે તો આવ્યો. ચેતન નથી ને ગુણ આવ્યો. પદાર્થનો હોય તો પદાર્થનો ગુણ ન હોય. વસ્તુમાં સ્વાદનો ગુણ છે તો મીઠાઈ પડી છે તો સ્વાદનો ગુણ છે, નહીતર ક્યાં હતો? આમ એક એક વસ્તુનું એનાલિસિસ પૃથક્કરણ કરે અને આ જ્ઞાન ધારાથી થાય. અને જ્ઞાન એ જ પોતાનો આત્માનો ગુણ છે. જ્ઞાનથી આત્માને જાણી શકાશે, શરીરની કોઈ ક્રિયાથી આત્મા પ્રાપ્ત નહીં થાય. દેહ દેહ જ છે, જડ જડ જ છે, અને ચૈતન્ય ચૈતન્ય છે. ચૈતન્યને એના ગુણથી જો આપણે પકડીએ તો એ શરૂઆતમાં પહેલે દિવસે ન પકડાય, પણ આ જ પ્રકારની જો સાધનાની ધારાની નિરંતરતા ચાલુ રહે અને ચિત્તમાં વૈરાગ્ય જેમ જેમ જાણતો જાય એમ પુદગળનો અનુભવનો ત્યાગ કરતો જાય, એટલે કે હું દેહાદી સ્વરૂપ નથી, માત્ર આ પુદગળ છે એમ જાણ્યું એમ નહીં, પણ આ દેહ પુદગળ છે તો દેહ તે હું નથી, સંયોગ છે, દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ્ય, જડ છે એનામાં જાણવાની તાકાત નથી, રૂપી એ પુદગળનો ગુણ છે એ દેખાય છે, અને દ્રશ્ય એ દ્રષ્ટાનો વિષય છે, એ પોતે જોઈ શકતું નથી પણ એ જોવાનો વિષય બની શકે છે. આવી પ્રકારની આ આત્મસિદ્ધિમાં આવા ન્યાય આપ્યા છે, આત્મસિદ્ધિમાં આવી યુક્તિ આપી છે. આવી યુક્તિથી આ બધો દ્રવ્યનું યોગ છે, પણ દ્રવ્યનું યોગની અંદર મુશ્કેલી એ છે કે જ્યારે પંડિતો ભેગા થાય છે, શુષ્ક જ્ઞાનીઓ ભેગા થાય છે, ત્યારે એટલું ક્લિષ્ટ બનાવે છે જ્ઞાનને કે જેથી કરીને એ વસ્તુમાં ગૂંચવાય છે, એ સમજતો નથી, એને સમજણ નથી મળતી, પણ એને એમ થઈ જાય છે કે આ મારા ગજાની બહાર છે, આપણું કામ નહીં. અને બીજું એમ કે તમારા જેવા કંઈ હાલી મોવાલીનું કામ છે, આ તો દ્રવ્યનું યોગ, આ મહાન છે, આમ કરીને બણગા ફૂંકે. શુષ્ક જ્ઞાની એના અભિમાનમાં રાચે. આવા કૃપાળુ દેવ જેવા કોઈ પરમ કૃપાળુ પરમ કરુણાળુ એ જગતના જીવોને એના સ્વરૂપને જણાવવા માટે બોલે છે. એ તો યુક્તિથી વાત કરે છે ત્યારે શરત મૂકે છે કે ભાઈ તું જેટલું જાણતો જા એટલું એના પ્રત્યે વૈરાગ્ય આવે, ઉદાસીનતા થાય, ઉપસન થાય, બીજે દિવસની આપણી સ્થિતિ વધુ સારી હોય, ત્રીજે દિવસે એથી ઉત્કૃષ્ટ હોય, અને જે સાધક પરિપક્વ સાધક હોય 5-10 વર્ષનો એની અવસ્થા તો કેટલી પરિપક્વ હોય, એ તો જેવો વિચાર કરે કે તરત જ બેસે કે એમ થાય કે શરીરનો કોઈ હિસ્સો હું નથી. હવે પોતાના જ્ઞાન ગુણને પકડીને પુદગળનો જે જે અનુભવ આવતો હોય, શરીર દુખે છે, શરીર દુખે છે, પીડા છે, બેઠો છું, કાલ નહોતી આજ છે, એ બતાવે છે કે શરીરના પુદગળમાં ફેરફાર છે, પીડાનું સ્વરૂપ છે, અને પીડાને જાણે છે એ અંદર ચેતન બેઠો છે, એને જાણ્યું. કોને જાણ્યું પીડા છે? શરીરે કીધું મને પીડા છે. એકને એક અવસ્થા વ્યાધિ દુઃખ દર્દ હર્ષ શોક બધું થાય છે. આજ મજા નથી, મજા કોને નથી, ક્યાં થાય છે? જેને મજા નથી ભાવ કોનો? એ ભાવ કરનાર શરીર કે તું? શરીર એમને એમ છે, કાંઈ વાંધો નથી, માત્ર એકાદા સમાચાર એવા આવ્યા છે કે જેથી કરીને તને વિક્ષેપ થયો છે, અને તું એમ કે અત્યારે મને જરાય મૂડમાં નથી. મૂડ કોનો? કયા તત્વનો? કેનો ગુણ? તો પુદગળના ગુણને જુદા પાડ, ચેતનના ગુણને પકડી લે. આ સંવેદનાનો ગુણ, સંવેદનાની ધારા ચેતનની છે, જડની ન હોઈ શકે કોઈ દિવસ. શરીરને કાંઈ નથી, ગાડી હોય કે ન હોય શરીરને શું લેવા દેવા છે, પણ તને તરત એમ થાય કે આજે આ નથી સારું, મુશ્કેલી થઈ ગઈ, એમ બે તત્વ જુદા પાડી નાખ. પણ એ કે છે ઉદાસીન થવાથી અને પુદગળનો ત્યાગ કરવાથી, એટલે કૃપાળુ દેવે કીધું કે વૈરાગ્ય અને ત્યાગ વિના જ્ઞાન ન થાય. આપણે જાણી લઈએ છીએ પણ ત્યાગ નથી કરતા, વૈરાગ્ય નથી આવતો, ઉદાસીનતાનું પરિણામ નથી થતું. જગતના પદાર્થો જડ છે, મારા નથી. તને ઉદાસીનતા આવી? મારા નથી એટલે શું? બસ એના પ્રત્યેનો રાગ છોડી દે, એના પ્રત્યેનો મોહ છોડી દે, એના પ્રત્યેની આસક્તિ છોડી દે, મંદ કર. ધીરે ધીરે મંદ થતા થતા બંને પદાર્થ બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. એવો અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. ભાષે જળ ચૈતન્ય બંને દ્રવ્ય પોતપોતાની રીતે, તો કે બંને દ્રવ્ય પોતપોતાની રીતે નિજ રૂપે સ્થિત થાય છે. ત્યાં ત્યાં છે, કઈ વયા નથી ગયા, શરીરમાં મરી નથી ગયો, આત્મા મળ્યો. એટલે કેટલી ઉદ્ભુત અદભુત વાત કૃપાળુ દેવે ભેદ જ્ઞાનની વાત કરી છે, પણ એને માટેનું થોડી શરતો છે, યુક્તિ છે, થોડી પૂર્વ સેવાઓ છે, એ પહેલા પ્રાપ્ત કરવી જોઈએ. જીવને આ પૂર્વ સેવાઓનું લક્ષ્ય કર્યા વિના બધું જ વસ્તુ મને મળી જાય એવી પ્રકારનું અધૈર્ય છે, એટલે કે જે અધીરજ છે એનાથી કોઈ વસ્તુ પ્રાપ્ત થાય નહીં. 699 મુંબઈ શ્રાવણ 1952 પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે. આ એક જ વિષયને લગતા બંને પત્રો છે, એ આપણે લઈ લઈએ, જેટલું સમજાય એટલું સમજવું. જીવ પૂતગલ ધર્મ અધર્મ અને આકાશ એ 5 અસ્થિકાય કહેવાય છે. અસ્થિકાય એટલે પ્રદેશ સમૂહાત્મક વસ્તુ. એક પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને પ્રદેશ એવી સંજ્ઞા છે, અને પ્રદેશાત્મક જે વસ્તુ હોય તે અસ્થિકાય કહેવાય. એક જીવ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. પૂતગલ પરમાણુ જોકે એક પ્રદેશાત્મક છે, પણ બે પરમાણુથી માંડીને અસંખ્યાત અનંત પરમાણુઓ એવા થઈ શકે છે. એમ અરસપરસ મળવાની શક્તિ તેમાં રહેલી હોવાથી અનેક પ્રદેશાત્મક પણ તે પામી શકે છે, જેથી તે પણ અસ્થિકાય કહેવા યોગ્ય છે. ધર્મદ્રવ્ય અસંખ્યાત પ્રદેશ પ્રમાણ, અધર્મદ્રવ્ય અસંખ્યાત પ્રદેશ પ્રમાણ, આકાશ દ્રવ્ય અનંત પ્રદેશ પ્રમાણ હોવાથી તે પણ અસ્થિકાય છે. એમ 5 અસ્થિકાય છે, જે 5 અસ્થિકાયના એક મેકાત્મકપણાથી આ લોકની ઉત્પત્તિ છે. અર્થાત લોક એ 5 અસ્થિકાયમય છે. આખા લોકનું સ્વરૂપ જગતની અંદરના 5 અસ્થિકાય દ્રવ્યો, અને એ બધા અસ્થિકાય છે એટલે એનું અવિભાજ્ય ભાગ એને પ્રદેશ કહેવાય છે. એનો પ્રદેશ છે એ પ્રદેશના સમૂહના રૂપમાં જ એ છે, એ ખંડ ખંડિત નથી. પરમાણુ એક એ પણ અસંખ્યાત પ્રદેશાત્મક છે, પણ કેવી રીતે કહ્યું છે તો કે એનામાં એકબીજાને જોડાવાની સંઘાતની એક શક્તિ છે. સંઘાત, જીવ દ્રવ્યો બે જોડાઈ શકતા નથી, પણ બે પરમાણુ દ્રવ્યો જોડાય છે. એ દ્વિ ત્રિ ચતુર સંખ્યાત અસંખ્યાત અને અનંત પ્રદેશ સમૂહાત્મક રૂપે રહી શકે છે. આ બધા એમ ધર્મદ્રવ્ય અધર્મદ્રવ્ય આકાશ આ બધા અનંત પરમાણુઓ છે, એના સમૂહાત્મક સ્વરૂપ છે. અને આવા 5 અસ્થિકાયો 5 એક મેકાત્મકપણાથી એટલે એકબીજાની સાથે સંયોગે આકાશના એક પ્રદેશ ઉપર આ બીજા બધા 4 અસ્થિકાય હોય, અને કાળને ઔપચારિક દ્રવ્ય ગણીએ તો તે પણ હોય. એમ આ લોકની ઉત્પત્તિ છે. તો લોકની વ્યાખ્યા શું? જ્યાં 6 દ્રવ્યો સમૂહાત્મક રૂપે સાથે છે, બધાનું અસ્તિત્વ ભિન્ન હોવા છતાં એક રૂપે છે, આવા જ્યાં છે આકાશના જે ભાગની અંદર આ બધા દ્રવ્યો બાકીના છે એને કહેવાય છે લોક. અને જ્યાં એકલું આકાશ છે અને બાકીના દ્રવ્યોની ઉપસ્થિતિ નથી એને કહેવાય છે અલોક. અલોક અનંત પ્રદેશાત્મક અને લોક પ્રદેશાત્મક. આકાશ જુઓ તો અનંત પ્રદેશાત્મક, પણ લોક આકાશ અસંખ્ય હોવાને કારણે પ્રદેશાત્મક. પ્રત્યેકે પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે, તે જીવો અનંત છે. એક પરમાણુ એવા અનંત પરમાણુઓ છે, બે પરમાણુઓ એકત્ર મળેલા એવા દ્વિસ્કંદ અનંતા છે, એમ 3 પરમાણુઓ એકત્ર મળેલા એવા ત્રિઅણુસ્કંદ અનંતા છે, 4 પરમાણુઓ એકત્ર મળેલા એવા ચતુ અણુસ્કંદ અનંતા છે, 5 પરમાણુઓ એકત્ર મળેલા એવા 95 અનંતા છે, એમ 6 પરમાણુ 7 પરમાણુ 8 પરમાણુ 9 પરમાણુ 10 પરમાણુ એકત્ર મળેલા એવા અનંત સ્કંદ છે, તેમજ 11 પરમાણુ યાવત 100 પરમાણુ સંખ્યાત પરમાણુ અસંખ્યાત પરમાણુ તથા અનંત પરમાણુ મળેલા એવા અનંતા સ્કંદ છે. પ્રત્યેકે પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. એક એક જીવ અને એવા જીવો અનંત છે. એક એક જીવ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ હોવા છતાં એવા જીવો અનંતા છે. એમ પરમાણુ પણ એવા અનંત પરમાણુઓ છે, પણ એ બધા પરમાણુઓ એકત્ર મળવાની એનામાં શક્તિ છે, 2, 3, 4, 5, 7 કહેતા 100 સુધી, અને સંખ્યાત અને અસંખ્યાત અને અનંત સુધી એ પરમાણુઓ સાથે રહે. એક પહાડ છે, કેટલા પરમાણુઓ અનંત પરમાણુઓનો સ્કંદ છે. મેરુ પર્વત શું છે? અનંત પરમાણુઓનો સ્કંદ, અને એને શાસ્ત્રમાં શાશ્વત કીધો છે. આ પરમાણુઓ સતત જોડાયેલા રહે છે, આવો એનો સંગાત ગુણ છે. તો એવા અનંત સ્કંદ છે, આવા પણ અનંત સ્કંદો છે. ધર્મદ્રવ્ય એક છે, તે અસંખ્યાત પ્રદેશ પ્રમાણ લોકવ્યાપક છે. અધર્મદ્રવ્ય એક છે, તે પણ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ લોકવ્યાપક છે. આકાશ દ્રવ્ય એક છે, તે અનંત પ્રદેશ પ્રમાણ છે. લોકાલોક વ્યાપક છે, લોક પ્રમાણ આકાશ અસંખ્યાત પ્રદેશાત્મક છે. એ જ રીતે ધર્મ અધર્મ અને આકાશને કહ્યું, આકાશ અનંત પ્રદેશાત્મક છે, પણ બાકીના ચાર પ્રદેશ જ્યાં છે એને લોક કહેવાય. તો લોકનું આકાશ છે એ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ, અને આકાશ દ્રવ્ય તરીકે અનંત પ્રદેશ પ્રમાણ છે. કાળ દ્રવ્ય એ પાંચ અસ્થિકાયનો વર્તનારૂપ પર્યાય છે, એટલે ઉપચારિક દ્રવ્ય છે. વસ્તુતા એ તો પર્યાય જ છે, અને પળ વિપળથી માંડીને વરસાદી પર્યંત જે કાળ સૂર્યની ગતિ પરથી સમજાય છે તે વ્યવહારિક કાળ છે, એમ શ્વેતાંબર આચાર્યો કહે છે. દિગંબર આચાર્યો પણ એમ કહે છે, પણ વિશેષમાં એટલું કહે છે કે લોકાકાશના એક એક પ્રદેશે એક એક કાલાણુ રહેલો છે, જે અવર્ણ અગંધ અરસ અસ્પર્શ છે, અગુરુ લઘુ સ્વભાવવાન છે. તે કાલાણુઓ વર્તના પર્યાય અને વ્યવહારિક કાળને નિમિત્ત ઉપકારી છે. તે કાલાણુઓ દ્રવ્ય કહેવા યોગ્ય છે, પણ અસ્થિકાય કહેવા યોગ્ય નથી, કેમ કે એકબીજા તે અણુઓ મળીને ક્રિયાની પ્રવૃત્તિ કરતા નથી, જેથી બહુ પ્રદેશાત્મક નહીં હોવાથી કાળ દ્રવ્ય અસ્થિકાય કહેવા યોગ્ય નથી. અને વિવેચનમાં પણ પંચાસ્થિકાયમાં તેનું ગૌણ સ્વરૂપે કહીએ છીએ. અહીંયા કાળ દ્રવ્ય એ પણ એની કલ્પના એવી છે કે પાંચે પાંચ આ દ્રવ્યનું વર્તના પર્યાય છે, જે એ પર્યાયને કાળ દ્રવ્ય કહેવાય છે. એ પર્યાયનું બીજું સ્વરૂપ છે, એટલે કહે છે કે એનાથી લોકાકાશના એક એક પ્રદેશે આવું કાલાણું છે એ સ્વાભાવિક દ્રવ્ય નથી, પણ ઔપચારિક દ્રવ્ય છે. અને એને કારણે આ બધા જ જે પદાર્થો છે એની પર્યાય જાણી શકાય છે, કાળથી જાણી શકાય. પર્યાય એટલે દ્રવ્યનું પલટવું. હવે આપણે કહીએ કે આ એક પદાર્થ છે, આ પદાર્થની જે સમયે આ દ્રવ્યની જે સ્થિતિ છે બીજે સમયે એ સ્થિતિ નથી, તો કંઈક આમાં ફેરફાર થયો. હવે આ જળ છે, પૂદગલ છે, એટલે એમાં રસ છે, વર્ણ છે, ગંધ છે, સ્પર્શ છે વગેરે, તો એમાં શું ફેરફાર થયો? તો કે એટલો સૂક્ષ્મ ફેરફાર છે, સમયે સમયે એનો વર્ણ પણ ક્ષીણ થાય, એનો સ્પર્શ પણ ક્ષીણ થાય. જેવું શાઇનિંગ અત્યારે દેખાય એવું શાઇનિંગ, પણ આપણને તો બે વર્ષે ખબર પડે કે ફૂટપટ્ટીમાં શાઇનિંગ નથી, આ ઝાંખી થઈ ગઈ છે, પણ એમને એમ ઝાંખી થઈ કે સમયે સમયે ઝાંખી થઈ, સમયે સમયે ઝાંખી થઈ, એટલે એને પર્યાય બદલતી પર્યાય એને કાળ કીધો છે. કાળથી ઓળખાય, સમયથી ઓળખાય, કેમ કે પર્યાય સમયે બદલાય છે, એટલે એને સમય એ કાળનો સૂક્ષ્મ પર્યાય કીધો. એ પર્યાયને કીધું કે આ કાળ છે. કાળ અસ્તિત્વ કંઈ નથી, પણ પદાર્થની વર્તના જાણવા માટે એક ઔપચારિક દ્રવ્ય જ્ઞાનીઓ યુક્તિ માટે સમજાવ્યું છે. એટલે એણે કહ્યું કે આખા આ સૂર્ય ચંદ્ર અને કાળનો વ્યવહારિક કાળથી ખબર પડે. કેટલો અનાદિ કાળથી હું સાહેબ પરિભ્રમણ કરું છું, તો કેટલો કાળ? તો કે આ આરો, બીજો આરો, ત્રીજો આરો, અનંત ચોવીસી, આટલી ચોવીસી, આટલા યુગો, આટલા હજાર વર્ષનો કાળ, આ વ્યવહારિક કાળ છે. કે 10 સાગરોપમ, 20 સાગરોપમ, આટલા કોડા કોડી, આટલો પલ્યોપમ, આ બધું પ્રમાણ એ કાળના સૂક્ષ્મ જે કંઈ ભાગ છે એના સમૂહગત. તો એને કાળ એક ઉપચારિક દ્રવ્ય તરીકે મૂક્યો કે આટલા વખત ત્યાં આ જીવની પર્યાય ચાલે છે. એક જીવ આટલા કાળથી પરિભ્રમણ કરે છે, તો એ પરિભ્રમણમાં દ્રવ્ય એના એ છે, પણ એની બદલતી પર્યાય છે. અત્યારે પણ આ મારી પર્યાય છે, અત્યારે મારું દેહ સ્વરૂપ છે મારી, અને એ બદલતી છે. એટલે જ બાળાદી વય ત્રણેયનું જ્ઞાન એકને થાય. એ બાળક પણ હતો, યુવાન પણ હતો, વૃદ્ધ પણ હતો, અને મૃતક પણ થશે. એની પર્યાય છે, શરીરની પર્યાય મારા લક્ષમાં આવતી નથી. એને સમજાવવા માટે જ્ઞાનીઓએ કાળને એક ઔપચારિક દ્રવ્ય યુક્તિ રૂપે મૂક્યું છે. અને એ મૂક્યું છે, દ્રવ્યની કલ્પના એવી કરી છે કે પ્રત્યેક આકાશના પ્રદેશ ઉપર જ્યાં આ છય દ્રવ્ય છે ત્યાં એક એક કાળનો અણુ છે. આ દિગંબર માન્યતા, અને અણુ છે માટે એને આપણે એક દ્રવ્ય ઔપચારિક દ્રવ્ય તરીકે ગણવું, એને અસ્થિકાય કહી શકાય નહીં, કેમ કે એનું કોઈ સમૂહાત્મક સ્વરૂપ નથી. સમૂહાત્મક સ્વરૂપ તો જે તે દ્રવ્યનું પોતાનું જ, કાળનું નથી. પર્યાય દરેક દ્રવ્યની પોતાની છે, કાળ તો એને દર્શાવનાર નિમિત્ત છે, એમ કહ્યું છે.
કેમ કે બધા અરસ છે, અગંધ છે, અવર્ણ છે, અસ્પર્શ છે. આવી પ્રકારનું કાળનું સ્વરૂપ સમજાવીને કાળ એ ઉપચારિક દ્રવ્ય છે, કાળ એ માત્ર યુક્તિપૂર્વક કહેવામાં આવેલું દ્રવ્ય છે, કાળ એ પદાર્થની પર્યાયમાં નિમિત્ત ઉપકારી છે, એથી વિશેષ એને અસ્થિકાય કહેવાય નહીં, આવું એનું ગૌણ સ્વરૂપ અહીંયા કહ્યું છે. આકાશ અનંત પ્રદેશ પ્રમાણ છે, તેમાં અસંખ્યાત પ્રદેશ પ્રમાણમાં ધર્મ અધર્મ દ્રવ્ય વ્યાપક છે. ધર્મ અધર્મ દ્રવ્યનો એવો સ્વભાવ છે કે જીવ અને પુદ્ગલ તેની સહાયતાના નિમિત્તથી ગતિ અને સ્થિતિ કરી શકે છે, જેથી ધર્મ અધર્મ દ્રવ્યના વ્યાપકપણા પર્યંત જ જીવ અને પુદ્ગલની ગતિ સ્થિતિ છે, તેથી લોક મર્યાદા ઉત્પન્ન થાય છે. ફરી આ સરસ આ પેરેગ્રાફમાં આવ્યું કે સાહેબ, લોકની મર્યાદા કેટલી? અનંત એવું આકાશ, અલોકાકાશ છે, તો લોક કેટલો કેવો? તો લોક માટે સરસ કહ્યું છે કે જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય, આ બે દ્રવ્ય ગતિ કરે, બાકીના દ્રવ્યો ગતિ નથી કરતા. એટલે કે ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે, અસંખ્યાત પ્રદેશ પ્રમાણ એક જ દ્રવ્ય છે, સર્વત્ર છે લોકની અંદર. અધર્માસ્તિકાય પણ એક જ દ્રવ્ય છે, અસંખ્યાત પ્રદેશ પ્રમાણ સર્વત્ર, પણ જ્યાં એ પ્રદેશ છે ત્યાં એ ધર્માસ્તિકાય દ્રવ્ય જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં નિમિત્તભૂત સહાયતા કરે છે, અને અધર્માસ્તિકાય દ્રવ્ય જીવ અને પુદ્ગલને સ્થિતિ કરવામાં નિમિત્તભૂત સહાયતા કરે છે. પણ ધર્મને અધર્મ દ્રવ્યની સહાયતા ન હોય ત્યાં જીવ દ્રવ્ય ગતિ કરી શકતો નથી, પુદ્ગલ દ્રવ્ય ગતિ કરી શકતું નથી કે સ્થિતિ પણ કરી શકતું નથી. તો જ્યાં જીવ ધર્મ અધર્મ દ્રવ્યની વિદ્યમાનતા છે અને જ્યાં બાકીના દ્રવ્યો પોતપોતાનો સ્વભાવથી ક્રિયામત છે, પ્રત્યેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, આ અર્થક્રિયા ધર્મ દ્રવ્યની અર્થક્રિયા ગતિ આપવાની નિમિત્તભૂત થવાની, અધર્મ દ્રવ્યની અર્થક્રિયા સ્થિતિમાં સહાયભૂત થવાની, જીવ દ્રવ્યની અર્થક્રિયા ગતિરૂપ છે, જીવ ચારેય ગતિમાં ભ્રમણ કરે, 84 લાખ યોનિમાં ભ્રમણ, 14 રાજલોકની અંદર ભ્રમણ કરે, પણ ધર્મ દ્રવ્ય તો બધી જગ્યાએ છે, અધર્મ દ્રવ્ય તો બધી જગ્યાએ છે, કંઈ ફરતું નથી. પુદ્ગલ દ્રવ્ય પણ ગતિ કરે, આ બધા લોક બનાવેલા છે, સ્થાન બદલાયા છે, જે જીવ પોતાના કર્મ ભોગવે છે એની જે રચનાઓ થાય છે, દેવલોક બને છે, દેવલોકના વિમાનો બને છે, નરક બને છે, નારકીની રચનાઓ થાય છે, પુદ્ગલની રચનાઓ છે. પણ પુદ્ગલમાં ગતિનો સ્થિતિનો સ્વભાવ છે, જીવમાં ગતિની સ્થિતિનો સ્વભાવ છે, પણ એ ધર્મ અધર્મના સહાયતા વિના આલંબન વિના કરી શકતો નથી. માટે લોક કેટલો? તો કે જ્યાં ધર્મ અને અધર્મ દ્રવ્યના વ્યાપકપણા પર્યંત જ જીવ અને પુદ્ગલ એની ગતિ સ્થિતિ છે, તેથી લોક પણ તેટલો જ છે, આકાશનો એટલો જ ભાગ કે જે ભાગમાં આ બાકીના ચારે ચાર દ્રવ્ય હોય, જીવ પુદ્ગલ ધર્મ અધર્મ ચારે ચાર દ્રવ્ય હોય અને એ પોતાની સ્થિતિ કરતા હોય, તો એટલો આકાશના ભાગને લોક કહેવાય છે, બાકીનો બધો આકાશ અલોક. આકાશ દ્રવ્ય તો છે જ, મૂળ આકાશ છે, મૂળ અવકાશ છે, પણ એમાં લોક એ આવ્યો. અને તીર્થંકરે સર્વજ્ઞના શાસનમાં લોક એટલે ચાર દ્રવ્ય જ્યાં પોતે ગતિશીલ છે, આ ચાર દ્રવ્યમાં ધર્મ અધર્મ અને જીવ અને પુદ્ગલ. જીવ અને પુદ્ગલ તો ગતિ અને સ્થિતિ કરી શકે છે, પણ એ લોકની બહાર નથી જઈ શકતા, અનંત પ્રદેશમાં એટલી શક્તિ હોવા છતાં, કારણ કે એને ગતિમાં સહાયક તત્વ જે ધર્માસ્તિકાય છે તે એની મર્યાદા છે, અસંખ્યાત પ્રદેશની, એ અનંત પ્રદેશાત્મક નથી, એટલે એ રોકાઈ ગયું. અધર્મ અસ્તિકાય છે એ પણ રોકાઈ ગયું. માટે લોકની મર્યાદા કેટલી? તો કે જ્યાં ચારેય દ્રવ્ય પોતપોતાની ક્રિયા સંપન્નતા કરી રહ્યા છે, એટલું જે લોકની અંદરનો ભાગ છે, અલોકનો અવકાશનો આકાશનો, એને લોક કહેવામાં કરવામાં છે. જીવ પુદ્ગલ અને ધર્મ અધર્મ દ્રવ્ય પ્રમાણ આકાશ એ 5 જ્યાં વ્યાપક છે તે લોક કહેવાય છે. કેટલી સરસ સમજણ સાદી! લોક એટલે જીવ પુદ્ગલ ધર્મ અધર્મ દ્રવ્ય પ્રમાણ આકાશ એટલે ધર્મ અધર્મ દ્રવ્ય પ્રમાણ આકાશનો ભાગ અને જ્યાં જીવ અને પૂતગલની ગતિ સ્થિતિ ચાલ્યા જ કરે છે એટલે આપણે કહીએ છીએ કે આ જીવ લોકમાં પ્રમાણ પરિભ્રમણ કરી રહ્યો છે. 14 રાજલોકમાં એનું પરિભ્રમણ છે. સાહેબ લોકની બારી અલોકમાં ચાલ્યો જાય તો કે ન જાય, ન જઈ શકે, કેમકે ધર્માસ્તિકાયનું દ્રવ્ય ત્યાં છે નહીં. માટે લોકાગ્રે જીવ સ્થિર થાય, જીવ જ્યારે મુક્ત થાય પૂતગળના બંધનથી પૂતગળના સંયોગથી ત્યારે જીવ સ્થિતિ કરે, ક્યાં કરે? લોકાગ્રે. અને લોકાગ્રે સિદ્ધશિલા નામની એક પ્રદેશ એવો છે કે બસ એ લોકનો છેડો છે એટલે એની ઉપર ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નથી. તો જીવ ઉર્ધ્વ ગતિએ જતો જતો ક્યાં સુધી જઈ શકે? તો કે સિદ્ધશિલા આગળ લોકના અગ્રભાગે ત્યાં સ્થિત થઈ જાય છે, પછી એની ગતિ સંભવિત નથી. કેમ નથી? તો કે આકાશ તો અનંત છે, ભલે આકાશ અનંત છે પણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્ય ત્યાં છે નહીં, કેમ કે એ અનંત નથી, એ અસંખ્યાત છે. આ જૈન દર્શનમાં જ આ મેથેમેટિક્સ છે, સંખ્યાત અસંખ્યાત અને અનંત, અને અનંતમાંથી અનંત જાય તો અનંત, અનંતમાં અનંત ઉમેરીએ તો અનંત ગુણા અનંત અને અનંત ભાગ્યા અનંત, એવું અનંતનું ગણિત જૈન દર્શનનું અદ્ભુત. એટલે અહીંયા પલ્યોપમ સાગરોપમ કોડાકોડી પ્રમાણ, એનું પ્રમાણ કોઈ ગણિતમાં કોઈ કોમ્પ્યુટરમાં બેસતું નથી. વર્તમાન વિજ્ઞાન તો ઘણું છપછપિયા જેવું છે, કાંઈ જ્ઞાન એનું છે જ નહીં. આપણને લાગે કે જમાનો 21મી સદીનો, 21મી સદીનો આવે કે 21,000મી સદીનો આવે, દશા તો જૈન દર્શનના વિતરાગ વિજ્ઞાન પાસે. આ વિજ્ઞાન તો સિંધુમાં બિંદુ જેવું છે, કાંઈ વાતમાં માલ નથી. અને આપણે પૂતગઢના પ્રભાવથી વિજ્ઞાન, એ પૂતગઢનું વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન છે, પદાર્થ વિજ્ઞાન છે, આત્મ વિજ્ઞાન નથી, વિતરાગ વિજ્ઞાન નથી. એટલે વિજ્ઞાનના કારણે આપણે સમજીએ કે બહુ આગળ વધી ગયા, જમાનો બહુ પલટાઈ ગયો. જમાનો હજી પલટાવાને વાર છે. તું પહેલા આખો પૂર્ણ જમાનાને ઓળખવાનો પ્રયત્ન કર કે વિતરાગે સર્વજ્ઞે જે પોતાના જ્ઞાનમાં આ વિશ્વને જોયું, એવું જે છે એ આપણને તો હજી પકડમાં પણ આવતા વાર લાગશે. તો આ રીતે કૃપાળુદેવે કહ્યું મંગલમય મંગલકરણ વિતરાગ વિજ્ઞાન. આ વિજ્ઞાન કેટલું પાવરફુલ છે કે નમો તે જાતે ભયે અરિહંતાદિ મહાન, કે આ વિજ્ઞાનની તાકાત અરિહંત જેવા અહીંયા નિર્માણ થાય છે એ આ વિજ્ઞાનની તાકાત છે. આજે તો કદાચ કહે કે આવું ઇન્ટરનેશનલ જ્ઞાન થયું, નેટવર્ક થયું, આવું બધું નિર્માણ થયું, પણ અરિહંત પેદા થાય એવું વિજ્ઞાન કહ્યું, એવું જ્ઞાન કહ્યું. જીવમાંથી શિવ થાય, પુરુષમાંથી પુરુષોત્તમ થાય, માનવથી મહામાનવ થાય, દેવથી મહાદેવ થાય, આ વિતરાગ વિજ્ઞાન છે, આની તાકાત છે. ઓલું તો પૂતગઢમાં ગમે તે થઈ શકે, ટીવી થાય મળે ને તે મળે ને જે મળે, બધા પૂતગઢના ફેરફારો છે, એથી વિશેષ કંઈ નથી. આવું ચૈતન્યનું વિતરાગ વિજ્ઞાન એ દ્રવ્યનું યોગની અંદર બહુ સરસ સમન્વિત રીતે કહેવામાં આવ્યું છે. અહીંયા પણ 699નો પત્ર પૂરો થાય છે. વાત થોડી દ્રવ્યાનું યોગની છે, અભ્યાસથી અને કંઈક પ્રકારે સાધના, વૈરાગ્ય, ઉપશમ આ બધા એના સાધનોથી જ્ઞાનને પકડી શકાશે અને એનાથી આત્માનો મહિમા જાગશે, પોતાના સ્વરૂપનો મહિમા જાગશે કે આખા આ વિશ્વની અંદર આ ચેતન દ્રવ્ય એક જ દ્રવ્ય છે, આની તોલે કોઈ ન આવે એવું આપણા દ્રવ્યરૂપ જીવ પોતાને કેટલો હીન માની અને સંસારમાં તુચ્છ વસ્તુની અંદર ઘસડાઈ રહ્યો છે, તણાઈ રહ્યો છે. જ્ઞાનીઓ એને છોડાવવા માટે આ બધું જ્ઞાન આપે છે. જ્ઞાન એ જ કે જે મુક્તિ આપે, જે સ્વરૂપનું ભાન કરાવે, સ્વરૂપની પ્રાપ્તિ કરાવે, સ્વરૂપની સ્થિતિ કરાવે, એટલે આત્માની ઓળખાણ કરાવે, આત્માની આરાધના કરાવે અને આત્માની સિદ્ધિ કરાવે. કૃપાળુદેવે આ બધી વસ્તુ એક આત્મસિદ્ધિમાં આપી, કે આત્માની ઓળખાણ, આત્માની આરાધના અને આત્માની મુક્તિ, એટલે આત્મસિદ્ધિ. એ આત્મસિદ્ધિનો આ યોગ છે. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. ઓમ.